પેલા નીકળી ગયો છે તારાથી, એ અલગારી યોગી જેવું માણસ છે, એને તું શોધી કાઢશે. હવે એ સમય કઈ ઇન્ટરનેટ નો નતો, એ સમયે કોમ્યુનિકેશન એટલું નહોતું કે જેથી કરીને કોઈ નીકળી ગયેલા માણસને શોધી શકાય. એટલે તાનસેને એક યુક્તિ કરી હતી કે હું જે ગામમાં જઈશ ત્યાં એવો પડકાર કરીશ કે મને હરાવવા માટે કોઈ ને કોઈ સંગીતકાર આવે. તો મને હરાવી શકે એવો દુનિયામાં કોણ છે? એક બૈજુ છે. આ એની યુક્તિ હતી, સ્પર્ધા નહોતી. એમ કરતા કરતા એ જ્યારે અકબરના દરબાર સુધી પહોંચે છે અને ત્યાં એને અકબરને જ્યારે જાણ થાય છે કે એક મહાન સંગીતકાર આવ્યો અને એણે તાનસેનનો સંગીતનો મહિમા જાણીને રાજ્ય સંગીતકાર તરીકે નિમાવવાની નિમણૂક કરવાની વાત કરી અને તાનસેને ત્યારે નક્કી કર્યું હતું કે અકબર પાસેથી હું એવું વચન લઈ લઉં કે મારા સિવાય તમારા રાજ્યમાં બીજો કોઈ સંગીત બજાવી ન શકે. તો એ સાંભળીને બૈજુ જ્યાં પણ હશે ત્યાંથી એ જરૂર બહાર આવશે, કારણ કે સાચો સંગીતકાર કદી છૂપ્યો ન રહે. અને એને અકબરના કહેવાય છે નવરત્નો, એમાં એક રત્ન તરીકે સ્થાન મેળવ્યા પછી આવો પડકાર કર્યો કે તાનસેનને હરાવે એ જ માત્ર રાજ્યમાં ગાઈ શકે, વગાડી શકે. અને જ્યારે બૈજુને આ ચેલેન્જની ખબર પડી ત્યારે માત્ર એ પોતાના સંગીતનું પ્રદર્શન કરવા માટે, એટલે કે એનો દુગ્ન દુનિયાને દેખાડવા માટે આવ્યો. અને એના વચ્ચે સરસ મજાની આપણે એક મૂવીમાં બતાવ્યું હતું કે એના વચ્ચે હરીફાઈ રચાણી, અને એ વખતે એમાં વિવિધ પ્રકારના રાગ બતાવ્યા. એમાંનો એક રાગ એવો હતો કે જે ગાવાથી જંગલમાંથી હરણાઓ આવીને સંગીત પાસે ઉભા રહી જાય. અને એ વખતે એ હરણના ડોકમાં શબ્દ થઈ ગયેલા હરણના ડોકમાં એક માળા પહેરાવી દેવામાં આવી અને હરણ પાછા સંગીત રોકાતા જંગલ તરફ ચાલ્યા ગયા. અને એને પડકાર કર્યો કે હવે જેને મેં હાર પહેરાવ્યો છે એ જ એક હરણને પાછો બોલાવી દો. અને સંગીતમાં એ તાકાત છે, આપણે કહીએ છીએ ને ડીએનએ, જેવા પ્રકારનું ડીએનએ છે એવા જ વ્યક્તિને એ વસ્તુ અસર કરે છે. એમ એ વખતે એવા રાગ વડે જે મૃગનયની નામનો જે રાગ છે મૃગને બોલાવવાનો, એ રાગ વડે હરણ બોલાવી દીધું હતું. પણ આપણી વાત તો એ ચાલે છે કે એમાં છેલ્લો જે હરીફાઈનો તબક્કો હતો મેઘ મલ્હાર રાગ, કે મલ્હાર ગાવાથી વાતાવરણમાં વાદળો વાદળા બધા ભેગા થઈ જાય અને અકાળે પણ વરસાદ વરસાવી શકાય. દીવાનો રાગ કે અગ્નિ પ્રગટાવી શકાય. એવું સાંભળ્યું છે કે આજે પણ વેદના કેટલાક જાણકારો જ્યારે યજ્ઞ કરે છે ત્યારે કોઈ પણ પ્રકારનો અગ્નિ વાપરતા નથી, કારણ કે આપણે દીવાસળી વડે જે અગ્નિ કરીએ એના મુખ ઉપર દારૂ છે, એક પ્રકારનો જે કાર્બનનો ભાગ છે એ દૂષિત છે, પવિત્ર નથી. એટલે એનાથી પ્રગટાવેલો અગ્નિ પણ પૂરો પવિત્ર નથી. એટલે બંને લાકડા પવિત્ર લાવીને મંત્ર વડે ઘર્ષણ કરીને અગ્નિ પ્રગટ કરી શકાય છે. એવો જ એક રાગ હતો કે જે તાનસેને બૈજુ વડે જાણ્યો હતો, અને એ રાગ હતો પથ્થર પીગળાવવાનો. એને ચેલેન્જ કરી હતી કે એવો કોઈ રાગ ગાઓ કે જેથી કરીને આ બોલમાં મૂકેલો પથ્થર પીગળી જાય. અને જ્યારે એ બૈજુએ રાગ ગાયો ત્યારે પથ્થર આખો પીગળીને પાણી થઈ ગયો અને બૈજુએ એમાં કાન પૂરો મૂક્યો. અને પાછો એ પાણી જ્યારે પથ્થર થઈ ગયું ત્યારે એને કીધું કે હવે આ બીજો કોઈ રાગ હોય અને એના વડે જો આ ખોલી શકાય, પથ્થર તોડી શકાય તો તોડીને મને બતાવો. પણ દુનિયામાં એવો કોઈ રાગ નથી કે જેના વડે માલકોષ સિવાય બીજા કોઈ રાગ વડે પથ્થર પાણી થાય. અને એ વખતે માલકોષ રાગનો મહિમા જગતમાં પ્રસર્યો હતો. આ માલકોષ રાગ જે પથ્થરને પીગળાવે એવા માલકોષ રાગમાં પરમાત્માનો ધ્વનિ ઉઠ્યો હતો. તીર્થંકર જયારે પોતાનો ધ્વનિ ઉતારે એનો ગળામાંથી જે અવાજ નીકળે એ માલકોષ રાગ હોય છે. કારણ કે એને કોને પીગળવા હોય છે? આપણા જેવા પથ્થરોને પીગળાવવા હોય છે. અનાદિકાળથી અજ્ઞાનમાં મૂળ થઈ ગયેલા, મિથ્યાત્વમાં ઘેરાઈ ગયેલા અને અનંત અનંત અજ્ઞાનોથી પોતાના આત્માને પથ્થર જેવો બનાવી ચૂકેલા જીવો માટે આ માલકોષ રાગ હતો. અને આપણા કર્મ પણ કેવા છે? આત્માના પ્રદેશને આવરી નાખ્યા છે. આવા કર્મોને તોડવાનો જે રાગ છે એ માલકોષ રાગમાં પરમાત્માનો ધ્વનિ ઉઠ્યો હતો. અને એની ભાષા એમ કહેવાય છે દિગંબર અમનાઈમાં, એવું કહેવાય છે કે કોઈ શબ્દ ભગવાન બોલ્યા નથી, ધ્વનિ રૂપે બોલ્યા છે અને દરેકે પોતપોતાની લેંગ્વેજમાં એને ગ્રહણ કર્યા છે. ત્યારે એના જે ઉચ્ચાર હતા એને આપણે અર્ધમાગજીમાં અર્ધું મગજ જે ભાષામાં બોલતું હતું એ પ્રાકૃત ભાષામાં આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે. એ કાળ એવો હતો વણધરો ત્યારે દ્વાદશાંગી ની રચના કરે એવું આપણે સાંભળ્યું છે કે મારા ને તમારી પાસે જે જૈન શાસ્ત્રો ઉપલબ્ધ છે એ જૈન શાસ્ત્રો કોઈ વ્યક્તિએ રચેલા, વ્યક્તિએ પોતે જ કહેલા કે કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા અનુમાન વડે રચાયેલા ગ્રંથો નથી. પરમાત્મા જે વાણી બોલ્યા એ ગણધરો એ જીલી, અને ગણધરો માં ગ્રહણ શક્તિ એવી તો હતી કે જે પ્રકારે ભગવાન બોલે, જે ભાવાર્થથી ભગવાન બોલે, જે અનુસંધાન ભગવાન કરે એ બધાને યથાર્થ સત્ય એવું ને એવું એની બુદ્ધિ ગ્રહણ કરે. આપણે શું કરીએ, ક્યાંય પણ કશું સાંભળવા ગયા હોય ને તેમાંથી આપણું મનગમતું હોય એટલું ગ્રહણ કરી લઈએ, આપણા એંગલ થી ગ્રહણ કરીએ. આપણે અનેકાંતવાદી એટલે કે સંપૂર્ણપણે ઓબ્જેક્ટિવ નથી, આપણે બધા સબ્જેક્ટિવ છીએ. ડોક્ટરે આપણને 10 સૂચના આપી હોય કે ઘરે જઈને તમારે એક્સરસાઇઝ કરવાની, આ પ્રકારે તમારે મેડિસિન લેવાની, આ પ્રકારે તમારે ખોરાક લેવાનો, તેમાંથી આપણે કેટલું કરશું ભાઈ? આપણને અનુકૂળ આવશે શું? એટલે કે પરમાત્માના વાણીમાંથી પણ, આ વિશ્વના જ્ઞાનમાંથી પણ દરેક વ્યક્તિએ પોતાને મનગમતું ગ્રહણ કર્યું, અને એના કારણે જે વ્યક્તિએ જેટલું ગ્રહણ કર્યું એ વાતને એને આગળ વધારી, એટલે એવા અનેક પ્રકારના ભેદ પડ્યા. આજે જ્ઞાન એક, તત્વ એક, સત્વ એક, અને છતાં પણ આટલા બધા સંપ્રદાય વાળા ભેદ શું કામ છે? કારણ કે પાંચમારાના આપણે જીવ છીએ ને, વક્ર અને જળ, આપણી બુદ્ધિ વાંકી પણ છે ને પાછી જળ પણ છે. એક સોટી હોય ને લાકડી, એ જો નેતરની હોય, નરમ હોય તો એને આપણે વાળી શકાય, એટલે જળ ન હોવી જોઈએ તો એને વાળી શકાય. પણ જળ પણ હોય અને પાછી એને વાળેલી હોય ને એને સીધી કરવી હોય તો તૂટી જાય પણ સીધી ન થાય, એમ આપણે લોકો કેટલા બધા આગ્રહોથી પીડાઈએ છીએ. એક નાની વાતમાં પણ, આજે બેનને શાક બનાવવું હોય, દીકરી સાસરે જાય એટલે હવે ઘરમાં શાકમાં ખટાશ નાખવી કે નહીં, ગળાશ નાખવી કે નહીં, એમાં પણ આગ્રહ થઈ જાય ને. મારી મમ્મી તો આમ જ બનાવે છે. એટલે જે વસ્તુથી આપણને કોઈ ફરક નથી પડવાનો એમાં પણ આપણે આપણી માન્યતા પકડી રાખીએ છીએ. આને કહેવાય છદ્મસ્ત, છદ્મ એટલે ઢંકાયેલું. આપણા બધાનું જ્ઞાન કેવું છે? આવૃત છે, અજ્ઞાન વડે આવૃત છે. અને પરમાત્મા કહેવાય સર્વજ્ઞ. એટલે આવી સર્વજ્ઞની વાણી ગૌતમ આદિ ગણધરોએ એવી રીતે ગ્રહણ કરી કે પરમાત્માએ જ્યાં એંગલથી બતાવ્યું હતું, અને એ વાણીને પૂર્ણ રીતે વફાદારી પૂર્વક, જેની અંદરમાં આપણે જ્ઞાનના અતિચાર બોલીએ છીએ, આપ સૌ પ્રતિક્રમણ જાણો છો, વંદિતું જાણો છો, અને જ્ઞાન દર્શન ચારિત્ર તપના અતિચાર જાણો છો, તેની અંદરમાં બતાવ્યું છે કે જ્ઞાનના 14 અતિચાર છે, જેમાં જમવાય ધમ વચ્ચા મેલ્ય મીણ અખરમ અચખરમ વગેરે શબ્દોમાં છે. તેમાં એમ કીધું છે પરમાત્માએ કહેલા શબ્દોમાં હું, કાનો, માત્રા, બિંદુ, પદ કે અક્ષર એવો એક અલ્પવિરામનો પણ હું ફેરફાર નહીં કરું. એટલે એક વખત કોઈ જગાએ શેઠજી વસ્તુ ખાઈ રહ્યા હતા. હવે શું ખાઈ રહ્યા હતા? વડા ખાઈ રહ્યા હતા. અને કોઈએ કોઈને વાત કરી કે શેઠ જીવડા ખાઈ રહ્યા હતા, શેઠ જીવડા ખાઈ રહ્યા હતા. હતું શું? શેઠજી વડા ખાઈ રહ્યા હતા. હવે જો એક માત્ર બોલવામાં, ઉચ્ચાર કરવામાં જ ફરક પડ્યો ને. આજે મંત્રોમાં જરા પણ ગડબડ કેમ નથી ચાલતી? કારણ કે મંત્ર એક આહવાન છે. દેવી દેવતાઓ કઈ આપણું મોઢું જ જોતા, એ આપણે જે મંત્ર બોલ્યા એનો આકાર જોઈએ છે, અને એમ કે સ્વાહા એ વખતે વસ્તુ પ્રગટ કરે છે. હવે આપણે માગવો હોય બંગલો, અને માગી લે બંગલો, તો દેવતા તો આપણે, તમે કોમ્પ્યુટરમાં કામ કરો છો બધા જ, હવે એની અંદરમાં એક અક્ષરની ભૂલ થઈ ગઈ અને સેન્ડ થઈ ગયું, નો કહેવાનું હોય ત્યાં યસ થઈ ગયું, તો કાર્ડમાંથી પૈસા કપાઈ જાય કે ન કપાઈ જાય, એટલે એવી નાની ભૂલ પણ આપણને અનેક પ્રકારનું નુકસાન કરે. એટલે પરમાત્માની વાણીના અર્થના અનર્થ ન થાય એની સંપૂર્ણપણે જાગૃતિ સાથે ગણધર ભગવંતોએ પોતાના જ્ઞાનને શિષ્ય તરફ વહાવ્યું. સુધર્મા ભગવાન આપણા છેલ્લા ગણધર, નવ ગણધર પરમાત્માની હાજરીમાં મોક્ષે પહોંચ્યા. દસમા ગણધર ગૌતમ એ પરમાત્માના નિર્વાણ પછી તરત કેવડી બન્યા, અને કેવડી બનેલા ગણધરો, સમાજ વ્યવસ્થા, ગણ વ્યવસ્થા, શિષ્ય વ્યવસ્થા પછી રચતા નથી. એટલે સુધર્મા સ્વામી એવા હતા, એટલે આપણા પ્રથમ આચાર્ય બન્યા. અને સુધર્મા સ્વામીએ પરમાત્મા મહાવીર સ્વામી પાસેથી જે સાંભળ્યું, શંભુ સ્વામી પૂછે છે, કહો સુધર્મા સ્વામી, સ્વયં મે આવશમ તેણમ ભગવયા મહાવીરેણ પાર્થવેણમ પવૈયા. સુધર્મા સ્વામી જવાબ કેમ આપતા, સુણે મે કેવી રીતે સાંભળ્યું છે, સુણે હમે સમરા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આયુષ્યમાન, જયારે સદૈવ વિચરતા હતા ત્યારે ભગવાન પાસેથી મેં સાંભળ્યું, હે જંબુ એ હું આપને કહી રહ્યો છું. કેટલી વફાદારી, મારી કોઈ વાત જ નથી. મેં શ્રી ભગવાન પાસેથી કાનો કાન પોતાના જ કાનથી સ્વયં મે ઔષમ જેણમ ભગવયા મહાવીરેણ પાદવેણ. મહાવીર પાછા ક્યા, મહાવીર ઘણા હોય, અખંડાકરણ પણ મહાવીર કહેવાય છે, હનુમાન ને પણ મહાવીર કહેવાય છે. એટલે સુધર્મા સ્વામી કે છે, કાશ્યપ ગોત્રી મહાવીર સ્વામી જેની પાસેથી મેં સાંભળ્યું છે, એ પણ આયુષ્યમાન હતા ત્યારે સ્વયં પોતાના મુખેથી બોલતા હતા. આટલી વફાદારી ગણધરોએ રાખી છે. અને સુધર્મા સ્વામીની પાટે પછી જંબુ સ્વામી થયા, પછી પ્રભવ સ્વામી થયા, ત્યાર પછી એમણે એક પછી એક આચાર્ય, જેમ 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 આપણી પાસે આખી આચાર્યની પાઠ પરંપરા છે. એટલે મારી ઘણાને એમ થાય કે ભગવાને આ જ્ઞાન આપ્યું, એ જ્ઞાન ખરેખર ભગવાને જ આપ્યું છે. પ્રશ્ન થાય ને, આપણે જુઓ સંસારમાં બીજે ક્યાંય પ્રશ્ન ન થાય. આપણી પાસે પેપ્સીની બોટલ આવી, કેન આવ્યું, આપણે ખોલીને પી ગયા, કેટલા હાથમાં ફરીને આવ્યું હશે ફેક્ટરીમાંથી નીકળ્યા પછી. બોટલ પણ આવશે ને કે જેનું કેન ઇઝીલી ઓપન થાય, પાછું બંધ કરવું હોય તો બંધ પણ થાય, થોડું પ્રેસ કરીએ તો. તો આપણે ક્યારે ડાઉટ ન કર્યો કે આ ખોલીને કોઈ અંદર ઘેર ભેરવી દીધું હશે, તો વિશ્વાસ રાખ્યો કે મારી પાસે ઇન્ટેક્ટ આવ્યું છે. એટલે આપણે પી ગયા મેડિસિન પણ, આજે આપણે વિશ્વાસથી જ લઈએ છીએ. જગત આખાનો વિશ્વાસ કર્યો. પ્લેનમાં બેઠા પાયલોટનો લાયસન્સ જોવા નથી ગયા, ટ્રેનમાં બેઠા એ ડ્રાઈવરનું મોઢું પણ નથી જોયું, અને બિસ્તર બિછાવી અને ઘસઘસા ડુંગી ગયા. ટ્રેન ક્યાંથી પાસ થઈ જાય, ટનલમાંથી થઈ જાય, બ્રિજ ઉપર થઈ જાય, તો એક ટ્રેન ડ્રાઈવર એક લેમેન બરાબર ને, એ ભૂલ કરી શકે કે ના કરી શકે. તો પણ આપણે બિસ્તરો બિછાવ્યા પછી એવો વિચાર કર્યો નથી, સીધા સવારે ઉઠ્યા. કોના ભરોસો કર્યો, ટ્રેન ડ્રાઈવરનો, પ્લેન ડ્રાઈવરનો, જેમાં આપણી જિંદગી જોખમમાં છે. એટલું તો નહીં પણ જયારે આપણું ઓપરેશન આવ્યું ત્યારે આપણે ડોક્ટર પાસે ગયા અને બ્લેન્ક પેપર ઉપર સાઈન કરી દીધી કે મને મારી નાખો તો મને વાંધો, તમે જવાબદાર નથી, હું મરી જાઉં તો પણ તમે જવાબદાર નથી. અને ગુરુના શરણે જઈએ, ગુરુ આપણને કહે પરમાત્માની આજ્ઞા છે, આ પ્રમાણે જીવન જીવવાનું છે, ત્યારે આપણે કહીએ કે એવું થાય ખરું. જુઓ ક્યાં ક્યાં શંકા નથી કરી, તો કે સંસારના કામમાં ક્યારેય શંકા નથી કરી. અરે હજામ પાસે ગયા, હજામ પાસે ગયા અને વાળ કપાવો છે, એને કીધું નીચી મૂંડી કર, આપણે નીચું જોઈ ગયા. હે વિશ્વાસ હતો કે એનો અસ્ત્ર આપણી ડોક નહીં કાપે, વાળ જ કાપશે. વિચાર કરો, ક્યાં વિશ્વાસ નથી કર્યો, સંસારમાં બધે કર્યો. પણ જયારે ધર્મની વાત આવશે ત્યારે આપણને એ હજાર જણા પૂછશે કે કેમ માનવું કે આ ભગવાન જ કહી ગયા છે. ભાઈ ન માનવાનું તારી પાસે કયું કારણ છે? નાની આપણને પૂછે છે ને, તું મને બતાવ કેમ ન માનવું, વાંચ્યું નથી, જોયું પણ નથી, સાંભળ્યું પણ નથી, અને પ્રશ્ન કરે છે કે આમાં કેટલી ભેળસેળ થઈ ગઈ હશે. અને પેલા તો આ એને જ રચ્યું છે એની ખાતરી છે. આપણા દાદા હતા, કોણે આપણને કીધું? આપણા બાપુજી કીધું, એના દાદા હતા, આપણે એના બાપુજી કીધું, આપણે માની લીધું. કારણ કે આપણા બાપુજી ને આપણે હાજરી હાજર છીએ, આપણું અસ્તિત્વ બતાવે છે કે આપણા ઉપર કોઈ ને કોઈ હતું. આપણે જોયું નથી એવું બધું આપણે માનીએ છીએ, કોઈ ના કહેવાથી પરંપરાગત રીતે આપણી પાસે આવે તો માનીએ છીએ. એટલે મને ને તમને વર્તમાન કાળમાં તરવા માટેનો એક જ આધાર છે, અને એ છે શાસ્ત્રો. જુઓ મારા જેવા વક્તાઓ આવશે તો એની પાસે પોતાની લિમિટેશન્સની સાથે આવશે, મેબી કે તમને એમાંથી કશું બરાબર બેસે કે ન બેસે, પણ જો તમે તમારી જાતે થોડોક પણ શાસ્ત્ર નો અભ્યાસ કરશો, થોડું પણ વાંચન કરશો, તો તમે ચોક્કસપણે એ વક્તાને પણ પડકારી શકશો. એક સમય એવો હતો, શ્રાવકો એટલા જાણકાર હતા કે ગુરુ ભગવાન તો પાટે બેસીને જે કરુણા કરે એની અંદરમાં કોઈ કોન્ટ્રોવર્શિયલ વાત આવે તો વાત જોઈને પૂછતા કે ગુરુ ભગવાન આપની વાત સાચી છે પણ મને સમજમાં નથી આવતું, આપ મને કહેશો કે આ કયા અગમના કયા અધ્યયનની કેટલાની ગાથાનો આપ અર્થ કરી રહ્યા છો. એ ક્યારે કહી શકે? પોતાનો થોડો અભ્યાસ હોય તો. આજે હવે સમય એવો આવી ગયો છે કે જગત આખાની પાસે આખું જગત ઓપન થઈ ગયું છે. એક કમ્પ્યુટરને સ્વિચ ઓન કરીએ અને આપણી પાસે શું આવી શકે છે? શાસ્ત્રો આવી શકે છે. હા, ચોક્કસપણે શાસ્ત્રોની મર્યાદા રાખવાની છે. આપણે શાસ્ત્રોના અર્થઘટન નથી કરતા, આપણે અર્થઘટન કરાયેલા જે શાસ્ત્રો આપણી પાસે છે એનો અભ્યાસ કરીએ છીએ. એટલે કે ગુરુઓ વડે જ રચાયા છે પણ આપણે એનાથી ડરી ગયા હતા કે અસાધના થાય. હા, અસાધના તો થાય, તેમાં આપણે આપણું દાપણ દોડીએ. બરાબર છે ને? જે ભગવાને કહ્યું છે એ વાંચવામાં કોઈ અસાધના નથી, એ ન વાંચવામાં અસાધના છે. ભગવાનની વાણી આપણે આત્મસાત કરવાની છે. આ અગમ નથિંગ બટ ઓનલી એન્ડ ઓનલી કે સીધે સીધું ભગવાને કહેલું પ્રેમ. આપણે સમયસાર વગેરે જે ગ્રંથો છે એ એમ કહેવાય છે કે ત્યાં કુનકુંદાચાર્યજી જઈને શ્રીમંત સ્વામી પાસે વેરીફાઈ કરી આવ્યા છે અને આપણી પાસે જે શ્વેતાંબરના ગ્રંથો છે એના માટે લગભગ ભગવાન મહાવીર સ્વામીના કાળ ધર્મ પછી 6th-7th સદી પછી જ્યારે એવી જરૂર ઉભી થઈ કે લોકોની યાદતા ઓછી થવા માંડી, સાધુ ભગવંતોને પણ શરીર 5મો આરો છે, ઘસાતો ઉતરતો કાળ છે, આ અવસર્પિણી કાળ છે, શરીરના ધર્મો ઘસાતા ચાલી રહ્યા છે, એટલે એ વખતે ગુરુ ભગવંતોએ અને ચતુર્વિધ તીર્થે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચારેય મળીને એવી મોટી એક સંમેલનની યોજના કરેલી કે જેની અંદરમાં બધા જ સાધુ ભગવંતો જે જાણકાર હતા એ બધાને ભેગા કર્યા અને એ વખતે કંઠો પકંઠ હતું, ત્યાં સુધી લખાવટ નહોતી, એટલે કે કંઠ વડે યાદ રાખવામાં આવતું. આજે મારા ને તમારા પેરેન્ટ્સ જે પ્રાકૃત ભાષા નથી ભણ્યા, કદાચ સ્કૂલનું પણ નથી ભણ્યા, પણ એમની પાસે પ્રતિક્રમણના સૂત્રો અખંડ જળવાયેલા ચાલી આવે છે ને. કદાચ એટલા બધા વફાદાર હતા કે ગુરુ મુખેથી જ લઈએ, કોઈ જ્ઞાની પાસેથી જ લઈએ, પોતાની મેળે શબ્દના ઉચ્ચાર ન કરતા, એટલે ઘણું શુદ્ધ જળવાઈ ગયું હતું. પણ વચ્ચેનો થોડો પીરિયડ એવો આવી ગયો, અંગ્રેજોના કાળ પછી જે અંધારો યુગ આવ્યો એમાં ભાષા જ્ઞાન ઓછું થયું અને સાથે સાથે અંગ્રેજોએ આપણી શ્રદ્ધાના પાયા હજમતાવી નાખ્યા. રિલિજિયન ઇઝ અમક, ઇન્ડિયાનું જેટલું એ બધું નકામું, એવી આપણી માન્યતાને અંધશ્રદ્ધામાં કપાવી અને નવું એજ્યુકેશન લાવીને આપણા મગજની અંદરમાં અનેક પ્રકારના ફેરફાર કર્યા. અને એ જ વખતે ભાઈ એક્ઝિસ્ટન્શિયાલિઝમ, સરરિયાલિઝમ, માર્ક્સ, ફ્રોઇડ, બધા ડાર્વિન, આ બધા સાયન્સના પ્રયોગો આવ્યા અને એના કારણે માન્યતાઓમાં અનેક પ્રકારની મૂંઝવણ થઈ. ડાર્વિનનો પ્રિન્સિપલ આવ્યો, બધા ભણ્યા એટલે વિચારવા માંડ્યા કે આ ઉત્ક્રાંતિ થઈ તો પેલા તો બધા વાંદરા હતા. ના, હનુમાનના કાળની વાત પણ બતાવે છે કે જ્યારે રામ હતા મુનિસુર ભગવાનના કાળમાં ત્યારે વાંદરા હતા ને માણસ હતા. એટલે કે આ પરમાત્માએ બતાવેલી ચારે ચાર ગતિ, નારકી, તિર્યંચ, દેવતા ને મનુષ્ય, એ બધા એમ જ હતા. જે કંઈ થોડા ઘણા ફેરફાર થયા એની ને એની જાતિમાં થયા, બાકી આપણે વાંદરામાંથી બન્યા એવા સિદ્ધાંતો હવે સાયન્સ પણ સ્વીકારતો નથી. માર્ક્સ આવ્યા, ફ્રોઇડ આવ્યો, આ બધાએ માણસના મગજમાં એક વિચારણા મૂકી કે ઇક્વિલિટી, કર્મ સત્તા ક્યાં જશે, બધાને સમાન જો આપણે બનાવી શક્યા હોત તો ચક્રવર્તીના કાળમાં ગરીબી હોત જ નહીં. 64 ઇન્દ્રો ભગવાનની સેવામાં હતા અને 64 ઇન્દ્રો ભગવાનની સેવા કરે તો ભગવાન એને આજ્ઞા ન કરે કે આ બધાને સરખા બનાવી દો, કોઈ દુઃખી નહીં, કોઈ સુખી નહીં, કોઈ ધનવાન નહીં, કોઈ ગરીબ નહીં. ઇટ્સ નોટ પોસિબલ. એક્સેપ્ટ, એવો કાળ છે, યુગલિયાના કાળમાં જન્મો, 56 અંતર દ્વીપામાં જન્મો, એક સરખા પુણ્યવાળા માણસ ન બનાવી શકે, પુણ્ય બનાવી શકે. એટલે મારું કહેવાનું એ છે કે આપણા મનની અંદર અનેક અનેક પ્રકારના પરિબળોએ આપણને મૂંઝવી નાખ્યા, એટલે આપણે આગમથી દૂર ને દૂર થતા ગયા, શાસ્ત્રોથી દૂર થતા ગયા અને આ વક્ર અને જળ બુદ્ધિના જમાનામાં બુદ્ધિએ આપણને અટકાવી દીધા. હવે આ જ બુદ્ધિને ભગવાને કહ્યું છે કે જો મતિ શ્રુત જ્ઞાનને परमात्मा ની આજ્ઞા માં અર્પણ કરવામાં આવે તો એ જ બુદ્ધિ વડે આપણે આપણા આત્મા નું પણ કલ્યાણ કરી શકીએ છીએ. તો ગઈકાલે અમારે વાત થઈ હતી કે આગમ શું છે એના વિશે આપ થોડીક વાત કરીએ. તો આજે આપણે ચોક્કસપણે એમ માનીએ છીએ કે જે શાસ્ત્રો છે એ ભલે પ્રાકૃત ભાષામાં છે પણ એનું ગુજરાતી ટ્રાન્સલેશન, હિન્દી ટ્રાન્સલેશન, ઇંગ્લિશ ટ્રાન્સલેશન વગેરે અત્યારે થઈ રહ્યું છે, આપણી પાસે ઉપલબ્ધ પણ છે. અને એ માત્ર આ વખતે જે સંમેલન થયું, જે સાધુઓ બધા મળ્યા ને કંઠોપ કંઠ જે આવડતું હતું, જેટલા શ્લોક કંઠસ્થ હતા એ બધા જ જયારે ઉપસ્થિત થયેલા તમામ સાધુઓ એ વેરીફાઈ કર્યા. 50 માંથી 49 ને યાદ હોય અને એક ને યાદ ન હોય તો એ વસ્તુ ગ્રહણ નથી કરી, પણ જયારે 100% જે વેરીફાઈ થયું એટલું લખાયું. નામ તો અગાધ હતું. એક એક આગમોના કેટલા શ્લોક હતા, એમાંથી કેટલા વિચ્છેદ ગયા, આપણને અત્યારે કેટલા ઉપલબ્ધ છે, આ બધી જ વસ્તુઓ આગમમાં આપણને બતાવવામાં આવી છે. એટલે નર્યું નિતર્યું જીનવાણીનું પાણી આપણી પાસે શાસ્ત્રોમાં છે, માત્ર આપણે અભ્યાસ કરીને એનું આપણે પોતે ગ્રહણ કરવાનું, એના અર્થઘટનો આપણે કરવાની જરૂર નહીં પડે. કારણ કે અર્થઘટનો પણ ગુરુ ભગવંતોએ અનેક આચાર્ય ભગવંતોએ આપણને ભાવાંત રૂપે સમજાવ્યા છે, પણ 100% વફાદારી પૂર્વક. દિગંબર ના હોય કે શ્વેતાંબર ના, સ્થાનક વાસી ના હોય કે દેરાવાસી ના, આગમ જુદા ન હોય, 9 તત્વ જુદા ન હોય, 14 દ્રવ્ય જુદા ન હોય, 14 ગુણસ્થાનક જુદા નથી, 84 લક્ષ જેવા જ્વનિ જુદી નથી, તો જુદું શું છે? દ્રષ્ટિ. કોઈએ નિશ્ચય નહીં પકડ્યો, કોઈએ વ્યવહાર નહીં પકડ્યો, પણ જયારે નિશ્ચયની વાત આવે ત્યારે અંદર વ્યવહાર નહીં પણ સમાયેલો જ છે, અને જયારે વ્યવહાર ની વાત આવે ત્યારે નિશ્ચય પણ અંદર સમાયેલો છે. એટલે આપણે આવા આગમનો જો અભ્યાસ કરીએ, આપણી લાઇબ્રેરીમાં આગમનો સેટ હોય તો જયારે જેને રિસર્ચ કરવું હોય, આજે હું તમને વાત કરું ઉત્તરાજેન્દ્રી આગમની અને આપને મન થાય કે કરનાબેને આમ સમજાવ્યું તો એ બરાબર આવી જ રીતે છે, તો આપ આગમ લઈને તરત વેરીફાઈ કરી શકો છો. અને જે બી કરીએ છીએ એ ઓથેન્ટિસિટી સાથે કરવું છે. અનેક વાતો ઇતિહાસ નું બતાવે છે કે ઇતિહાસના પ્રવાહમાં અનેક વાતો ઇન્ફ્લુઅન્સ કરે છે. આજે આપણે અમેરિકામાં આવ્યા તો આપણે ભારતના ધ્વજ સાથે અમેરિકાનો ધ્વજ લહેરાવ્યો. હવે એ ધ્વજ લહેરાવવો એ અમેરિકામાં બરાબર ગણાય, પણ આપણે સિંગાપુર જઈને ત્યાં અમેરિકા કે અમેરિકામાં ધ્વજ લહેરાવે છે એટલે સિંગાપુરમાં પણ લહેરાવો, તો ત્યાં અમેરિકાના ધ્વજને બદલે સિંગાપુરનો ધ્વજ લહેરાવવો પડે. પણ એ ક્યારે આપણને ખબર પડે કે ઓરિજિનલ તો આપણે પરમાત્માના દરબારમાં છીએ. આ બધા કાળના કારણે પ્રભાવો છે. એવી રીતે જૈન દર્શનનો ઇતિહાસ અનેક રિસર્ચ કરીને લોકો બતાવે છે કે કેટલી બધી વાતો ઇન્ફ્લુઅન્સ થી આવી છે, પણ મૂળ તત્વમાં કશો ભેદભાવ નથી. તો આ મૂળ તત્વ આપણને પરમાત્માએ સમજાવ્યું છે અને આપણા સુધી પહોંચ્યું છે. તો આ ઉત્તરાધ્યયનજી આગમ એ પરમાત્માની અંતિમ દેશના છે. ભગવાન મહાવીર સ્વામી જયારે નિર્વાણ પામ્યા એ પેલા એમને જ્યાં ચાતુર્માસ પાવાપુરમાં કર્યું હતું એ હસ્તિપાલ રાજા, અને એ વખતે ભગવાન મહાવીરે સ્વયં ક્યારેય કીધું નતું કે આ અમાવસ્યાની રાત્રિએ આસો મહિનાની મારો કાળધર્મ થવાનો છે. પણ જયારે ગોશાલાનો ઉપસર્ગ આવ્યો, આપ સૌ જાણો છો ગોશાલકે તેજો લેશે આપણી કીધી, અને એ વખતે આખા સમાજમાં વાતો વહેતી થઈ ગઈ હતી કે ગોશાલો બોલે છે કે હું જઈને મહાવીરને મારી તેજોલેશિયાથી હમણાં હમણાં બાળી મૂકવાનો છું. એ વખતે પરમાત્માના નાના શિષ્યો જે દૂર વિચરતા હતા એમાંના એક શિષ્યએ જયારે સિંહા અણગાર એને સાંભળ્યું અને એનું હૃદય બાળમુનિ હતા એટલે પરમાત્મા તરફના રાગને કારણે એનું હૃદય ભાંગી પડ્યું અને ખૂબ રુદન કરવા માંડ્યા, ત્યારે ભગવાન બોલ્યા હતા કે સિંહા અણગારને કહો કે હજુ આટલા વર્ષ સુધી મહાવીર સ્વામી પૃથ્વીના પટ ઉપર વિચરવાના છે. એના ઉપરથી લોકોને ખ્યાલ આવી ગયો હતો કે હવે આ ચોમાસું ભગવાનનું અંતિમ ચોમાસું છે. એટલે હસ્તિપાલ રાજાએ પરમાત્માને વિનંતી કરી અને ભગવાને નિર્વાણ પામતા પહેલા 16 પ્રહર સુધી, એક દિવસના 4 પ્રહર, એક રાત્રિનો 4 પ્રહર, એટલે 8 પ્રહરનો 3 કલાકનો એવરેજ એક પ્રહર થાય, એટલે 24 કલાકનો એક દિવસ થાય અને 8 પ્રહરનો એક દિવસ થાય. એને બદલે ભગવાને 2 દિવસ એટલે અખંડપણે 16 પ્રહર સુધી જે છેલ્લો ભાવ પરમાત્માએ દર્શાવ્યો એ જે આપણી પાસે ઉપલબ્ધ છે એ અપુઠ વાગરણા. અપુઠ વાગરણા એટલે સામાન્ય રીતે પરમાત્મા જયારે દેશના આપે ત્યારે એવું કહેવાતું કે ઇન્દ્રો વગેરે પ્રશ્ન કરતા. હવે એ પ્રશ્ન મનોમન હોય કે શબ્દ રૂપે એ જુદી વાત છે, પણ ભગવાન ને પ્રશ્નો જે થયા છે, ભગવતીજી આગમ છે આપણી પાસે 36,000 પ્રશ્ન એક જ આગમ માં આપણે સંગ્રહિત કર્યા છે. એટલે ભગવાન ની વાણી ખાલી ઉપદેશ રૂપે નથી ચાલતી, અનેક પ્રકારના શ્રાવકો, સાધુઓ, ઇન્દ્રો, દેવેન્દ્રો બધા પ્રશ્ન કરતા હતા. તો આવી વાણીમાં એક પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો નથી ઉત્તરાધનજી આગમમાં, કારણ કે લોકો જાણતા હતા કે આ ભારત નો ભાનો હવે અસ્ત થવાનો છે. ભગવાન ને જે કેવું છે કે વાતો એકતા અપલક નેત્રી પરમાત્માની અંતિમ દેશના ને લોકો જીવી ગયા હતા. 18,000 દેશના રાજાઓ આવીને હસ્તિપાલ નગરીમાં, હસ્તિપાલ રાજાની નગરીમાં પાવાપુરીમાં આવીને બેસી ગયા હતા અને સૌના અહીંયા ભારે હતા. આજે આપણા પિતાશ્રી કદાચ વિદાય લેતા હોય અને છેલ્લે સમયે પોતાના સંતાનોને એક અશુભ કહેવા માંગતા હોય તો આપણે કેવા વ્યથિત હૃદયે પણ કેવી એકાગ્રતાથી સાંભળીએ. એ રીતે જ આખો સમાજ 12 પ્રકારની પરિષદ સાંભળતી હતી. વચ્ચે કોઈએ એક પ્રશ્ન પૂછ્યો નહીં, એટલા માટે એક વાક્ય પણ ભગવાનનો ઓછું ન થાય. આવી વાણી, આવી અંતિમ દેશના જે ઉત્તરાધ્યયનજીમાં સંગ્રહિત કરવામાં આવી છે, એની અંદરમાં પરમાત્માના કેટલા બધા ભાવો કથા રૂપે પણ છે, એટલે એને કથાનો યોગ કહેવાય, અને કેટલાક તત્વ રૂપે છે એને દ્રવ્યાનો યોગ કહેવાય, કેટલાક માપદંડો આપ્યા છે મેથેમેટિક્સમાં એને ગણિતાનો યોગ કહેવાય, અને સમાચરી આપણું શ્રાવકપણું કેમ છે, સાધુપણું કેમ છે, કેવી રીતે એના નિયમો પડાય એને કહેવાય ચરણ કર્ણાનો યોગ. એટલે ચારેય અનુયોગ એક એક આગમમાં આપ્યા છે, પણ એક આગમ ક્યારેક મુખ્યતા એ ચરણ કર્ણાનો યોગ નો હોય, જેમ કે આચરણ સૂત્ર, તેની અંદરમાં મુખ્યતા આચાર વિચારની હોય. અને દાતા ધર્મકથા, દાતા ધર્મકથા નામનું મૂળ અંગ છે, એની અંદરમાં આગમ છે, એમાં કથાઓ આપવામાં આવી છે. આપણે આ જેટલી મોટા ભાગની કથાઓ બોલીએ છીએ, દાખલા તરીકે નંદ મણિયાર, આ એક દેડકો કે જે પોતાના મમત્વને કારણે ભગવાન મહાવીર સ્વામી આગળથી જ્ઞાન કરીને પણ એ પ્રમાદમાં પડી ગયો, એના કારણે પોતે બંધાવેલી વાવ એની અંદરમાં આસક્ત બની, મોહ એને થઈ ગયો, મમત્વ જાગી ગયું, અને એ જ વખતે એનો આયુષ્યનો બંધ પડ્યો હતો. શ્રાવક, શ્રાવકના વ્રત સ્વયં મહાવીરના મુખે ગ્રહણ કર્યા હતા. જીવન આખું એને પરમાત્માની આજ્ઞામાં વિતાવવાનો નિર્ણય કર્યો હતો, પણ મનની અંદરમાં આપણા બધા જે ઇન્સ્ટિંક્ટ છે એ ઇન્સ્ટિંક્ટ બધા એટલા બળવાન છે કે પરમાત્માની આજ્ઞા પણ ઘણી વાર ભૂલાઈ જાય છે. એટલે એવો નંદમણિયારનો જીવ પોતાની જ બંધાવેલી વાવમાં, એટલે કે પાણીનું જે સ્થાન લીક બનાવ્યું છે એમાં, એમાં દેડકો બનીને ઉત્પન્ન થયો. વિચારો બહુ કેમ હારી જવાય, આપણે કેટલી નાની વાતમાં અટકી જઈએ છીએ, અને એક વાર દેડકો બની ગયા પછી પાછું મનુષ્ય ભાવમાં આવવું હોય તો કેટલો મહેનત પડે. અથવા આ દેડકો પૂર્વના સંસ્કારને કારણે જાતિ સ્મરણ, જો જાતિ સ્મરણ જ્ઞાન શબ્દ આવે ને તો આપણા મનમાં વિચાર થાય કે શું હશે, અવધિ જ્ઞાન શું હશે, મનપરિય જ્ઞાન શું હશે. આ નંદીજી આગમ છે, આખે આખું આગમ એમાં મહાવીરે દર્શાવેલા 5 જ્ઞાન વિશે 100% બધું આપે છે કે મતિ જ્ઞાન શું, શ્રુત જ્ઞાન શું, અવધિ જ્ઞાન શું, મનપરિય જ્ઞાન શું, અને કેવળ જ્ઞાન શું. આપણી હેસિયત કેટલી, આ કાળના જીવો કેટલું જ્ઞાન પામી શકે એ બધું, 4 ગતિમાં કયા જીવોને કેટલું જ્ઞાન થઈ શકે, કેટલા જ્ઞાન વાળો જીવ મળીને જાય તો ક્યાં જાય, આ બધું જ ભગવાને એક આગમમાં બતાવ્યું છે. એટલે કે આ નંદમણિયારની આખી કથા, એવી અનેક કથાઓ આપણને જ્ઞાતા ધર્મ કથામાં મળે છે. આજે આપણા બાળકો, આજે આપણા બાળકો ટોમ એન્ડ જેરી વાંચે છે, જુએ છે, એક્સાઇટ થાય છે. આપણે જૈનો, આપણી આગમમાં એટલો ખજાનો ભર્યો છે કે જેની કથાઓને જો બહાર લાવવામાં આવે, થોડું આપણે રિસર્ચ કરીએ તો એની અંદરમાં એટલા બધા સુંદર ભાવો. અને આપણે જૈન દર્શનનો એક સિદ્ધાંત છે કે બધું જ બતાવવામાં આવે અને આખરે તેમાં લઈ જવામાં આવે, વૈરાગ્યમાં લઈ જવામાં આવે, કે આ બધું બન્યું અને આમ કર્યું, પણ અંતે એનું શું થયું, કે જેણે દુષ્ટતા કરી હતી એને દુર્ગતિ થઈ, અને જેણે સારું કર્યું હતું એને આ ભવમાં પણ શાંતિ મળીને ભવાંતરમાં પણ. આવી કથાઓ આપણી પાસે પડી છે, પણ કમનસીબે આપણે વાડામાં, સંપ્રદાયમાં, ફિરકામાં અને વેદોમાં વેચાઈ જવાને કારણે કોઈ કોન્ક્રીટ કામ, નક્કર કામ એક લેવલે થતું નથી. આજે દુનિયાના ધર્મો જગત આખામાં પ્રસર્યા, આપણી પાસે આવડો મોટો કથાનો ખજાનો હોય અને આપણે એક પણ કથા આપણું બાળક ન જાણતું હોય. બહુ બહુ તો આપણે શેની વાર્તા જાણતા હોય, ચંદનવાળાની, વાસનાથ ભગવાન ઉપર ઉપસર્ગ આવ્યો હતો અને આજે પણ ધર્ણેન્દ્ર અને પદ્માવતીજી ના કારણે એ કથાનકો બહાર આવ્યા. પણ આપણી પાસે એટલો મોટો ખજાનો આગમમાં ભર્યો છે, જો આપણી નવી પેઢી એમાં થોડુંક રિસર્ચ કરશે, થોડુંક માર લાવશે, તો આપણે ક્યાંય નજર કરવાની જરૂર ન પડે એટલી માહિતી આપણી પાસે છે. અને હવે ભાષાની બેરિયર પણ, લેંગ્વેજ નું બેરિયર પણ તૂટી ગયું છે, કારણ કે બધી જ ભાષામાં આપણને ઉપલબ્ધ થવા માંડ્યું છે. તો આ ઉત્તરાધેનજી આગમના 36 અધ્યયન છે, એની અંદરથી હું જે વાત કરી રહી છું અત્યારે એ 9મું અધ્યયન અને એનું નામ છે નવી રાજર્ષિની પ્રવચ્યા, એટલે નવી રાજર્ષિએ લીધેલી શિક્ષા. એ નવી રાજર્ષિ ભૂતકાળમાં દેવલોકમાં હતા, 7મા મહાશુક્ર નામના. આ ભૂગોળ વિશે, આ ભૂગોળ વિશે કદાચ દુનિયામાં કોઈ પણ ન કહી શકે એટલું વિરાટ વિજ્ઞાન ભગવાને આપણને બતાવ્યું છે. એક એક ગ્રહ નક્ષત્ર તારા એના માપ, એના સેન્ટીમીટરમાં માપ છે, અને એ બધા વસ્તુનો અંદર એટલું વર્ણન પૂરેપૂરું આપ્યું છે કે કદાચ સાયન્સે પણ એમાંથી ઘણી પ્રેરણા લીધી છે એમ કહીએ તો જરાય ખોટું નથી. તો આ મહાશુક્ર નામના વિમાનમાંથી આવેલો એક નમી રાજાનો જીવ છે અને માતા પિતા સંસ્કારી એના પૂરે જન્મ્યા પછી એના જીવનની અંદરમાં એક ઘટના એવી ઘટે છે કે 6 મહિના સુધી એના શરીરમાં દાહ જ્વર, એટલે એવા પ્રકારનો તાવ કે જે શરીરમાં ભયંકર ગરમી આપે, એને આપણે તો 2-3-4 ડિગ્રી થઈ જાય અને એકાદ ઇન્જેક્શન આપીને એલોપેથી સાયન્સ વડે તાવ ઉતારી શકીએ અને એના કારણે એની ગરમી ઓછી થઈ જાય. પણ આ દાહ જ્વર એવો હતો કે જેની અંદરમાં એમ કહેવાય છે કે આપણા શરીરમાં વાત, પિત્ત અને કફ આ 3 પ્રકારના પ્રકૃતિ છે. હવે એમાં એક પ્રકૃતિ જો ખરાબ થઈ હોય તો એને સબસાઇડ કરાય, 2 થઈ હોય તો પણ કરાય, પણ જયારે 3 ખરાબ થઈ હોય, 3 દોષ એના કારણે જો કફની દવા કરવા જાય તો એને ગરમી વધી જાય, ગરમીની દવા કરવા જાય તો એનો વાયુ વધી જાય, એટલે વિશેષ સર્કલ થઈ જાય. એટલે આવો અસાધ્ય રોગ કોઈ પણ રીતે મટતો નથી. પરિવાર, પિતા માતા, આખું રાજ્ય એની ખૂબ સેવા કરે છે, પણ કોઈ પણ પ્રકારે એના રોગમાં એક અંશનો પણ ઘટાડો નથી થતો. આવે વખતે નમી રાજર્ષિ પોતે પીડા ભોગવતા ભોગવતા એનું જયારે એને સાધન મળે છે કે એક વૈદ્ય એની દવા બતાવી કે બાવના ચંદન, એક એવું ચંદન વાવે છે કે જેનું એક ટીપુ, એ ચંદન નું તેલ એક ટીપુ લઈને પણ જો એને લગાડવામાં આવે એટલે એનો અર્થ કરીને, તો ગમે એવો દાહ એટલે કે દજાડતી અગ્નિ જેવી શરીરની પીડા હતી જાય. અને એ વખતે એની રાણીઓ ચંદન ઘસવા બેસે છે અને કંકણ નો રણકાર વધી જાય છે. 1000 રાણીઓ જયારે કંકણ ઘણા પૂછશે કે 1000 રાણી હતી, આપણે કેટલીક વસ્તુ માનીને ચાલવાનું છે. દેશકાળ પ્રમાણે એ વખતનો કાળ એવો હતો કે તેમાં આવા પ્રકારની સમાજ વ્યવસ્થા હતી. તો એ કંકણના અવાજોને કારણે નમી રાજર્ષિ અવાજથી ત્રસ્ત થયા, અવાજ એને અકળાવવા માંડ્યો. ત્યારે એને આજ્ઞા કરેલી કે હવે તમે મને અવાજ બંધ કરો. હવે ચંદન તો ઘસવાનું જ હતું એટલે મંત્રીએ વિચક્ષણતા પૂર્વક બધા કંગનો ઓછા કરાવીને દરેકને એક કંગન આપ્યું કે પહેરી રાખો એક જ કંગન, અને અવાજ બંધ થયો. અને આ અવાજ બંધ થતાની સાથે નમી રાજર્ષિના મનમાં એક ખળભળાટ શરૂ થયો કે શાંતિ કેવી રીતે થઈ? તો કે જ્યાં 2 છે ત્યાં ઘર્ષણ છે, જ્યાં 2 તત્વો છે ત્યાં જ ઘર્ષણ છે, ત્યાં જ સંઘર્ષ છે. એક થયું તો શાંતિ થઈ, આ બહારની વાત હતી, પ્રેક્ટિકલ વાત હતી. પણ એના કારણે એના આત્મામાં એક વિચારણા શરૂ થઈ. જૈન દર્શનની 12 ભાવના, એમાં એક એકત્વ ભાવના છે કે જયારે આત્મા અને કર્મ ભેગા હોય ત્યારે જ આ બધા ઘર્ષણો સંસારમાં થાય છે. કર્મ આપણને સંસારમાં ભટકાવનાર એક તત્વ છે, આત્મા અને કર્મ જોડાયેલા છે, આત્માને કર્મ જોડાયેલા છે. એની સંધિ તોડવી છે. શું કરવી છે? એક ફાટ પડે ને, આપણે નાની સોપારી છે, એ સોપારી જયારે કાપવી હોય ત્યારે આપણે સુળીમાં પકડીએ છીએ પણ એ છટકી જાય છે, બરાબર ને ભાઈ? જે વડીલો એ પેલા સુળી સોપારી જોયા હશે એને ખબર છે. ત્યારે તાકાત વડે માત્ર એમાં એક ઘીસી પાડી દેવામાં આવે. શું કરવામાં આવે? એક કાપો પડી જાય પછી એ સોપારી છટકી શકતી નથી. એમ નાની કે છે મારીને તમારી અનાદિની જે માન્યતા ચાલી આવે છે કે હું એટલે કોણ? તો કે આ મારું શરીર એ હું, મારો પરિવાર એ મારો, મારો પરિગ્રહ એ મારો. આ 3 અજ્ઞાન, પોતાનું શરીર, પોતાનો પરિવાર અને પોતાનો પરિગ્રહ, આ 3 વસ્તુને કારણે અનાદિથી જીવ સંસારમાં અટકી પડ્યો છે. એ માન્યતામાં એક ઘીસી પાડવી છે. શું પાડવું છે? શરીર મારું નથી, હું અહીંયા જન્મ્યો પછી મને મળ્યું છે અને અહીંથી જઈશ ત્યારે હું અહીંયા છોડીને જવાનું છું. આ બધું વાંચેલું છે, સાંભળેલું છે, પણ આપણે વિચારેલું નથી. એટલે જયારે સામે સિચ્યુએશન આવે ત્યારે આપણે પાછા ભૂલી જઈએ છીએ. બોલવામાં બધા બોલે, કાંઈ સાથે લઈને આવ્યા નહોતા ને કાંઈ સાથે લઈને જવું નથી. પણ સેલ ફોન એ રહી ગયો હોય તો પાંચ માઇલ થી પાછા આવીએ ને. અહીંયા તો હમણાં બોલ્યા હતા કાંઈ સાથે લઈને આવ્યા નથી, પણ જો પાછું કોઈ એમ કીધું હોય કે પાછા દેરાસર એક વાર દર્શન કરતા જાજો તો ધક્કો ખાઈએ ન ખાય મન. પણ સેલ ફોન ઓલો હોય, પાછો બ્લેકબેરી નો હોય, થોડો મૂલ્યવાન હોય, એમાં પાછા જરૂરી બધું સ્ટોરેજ કર્યું હોય, અને આજે એમાં પાછો એવો ફોન આવવાનો હોય કે જેમાંથી ઉઘરાણી કરવાની છે, તો પાછા કેવા દોડીએ? ગમે એટલા માઇલ જતા રહ્યા હોય તો પણ, કારણ કે એમની વેલ્યુ આપણે સમજ્યા છીએ, આત્માની વેલ્યુ સમજ્યા. આ નમી રાજર્ષિને પહેલી વખત આત્માનું ભાન થાય છે કે હું જેના માટે દુઃખી હતો એ મારો રોગ હું મિટાવી ન શક્યું, કોઈ ન મિટાવી શક્યું, અને અચાનક મટ્યો. હજી તો ચંદન ચોપડ્યું પણ નથી હો, પણ પૂર્વે દેવગતિમાં મનમાં નક્કી કર્યું હતું, એટલે દેવતાઓ વડે આ દાહ જ્વર પેદા થાય. દેવલોકમાં ઘણા એવું બીજા મિત્ર દેવ સાથે કમિટમેન્ટ લઈએ કે હું અહીંથી મૃત્યુ પામું અને મનુષ્ય લોકમાં જાઉં. દેવલોકમાં શુક્ર વિમાન સાતમું વૈમાનિક દેવલોક, ત્યાગ વડે જ મળે. સકામ નિર્જરા અકામ નિર્જરા, ઈચ્છાપૂર્વક નું તપ કર્યું હોય, ઈચ્છાપૂર્વક સંયમ પાડ્યો હોય કે અનિચ્છાએ પણ પાડ્યો હોય, પણ ત્યાગ વિના કદી પણ ઉદ્યોગ દેવલોક મળતા નથી. દાન પુણ્ય તો કરવા જ પડે દેવલોકમાં જવું હોય તો. કોઈ ભોગ ભોગવીને દેવલોક લઈ શકે? દેવલોકમાં જાય તો શું પૂછે? તમે શું દાન કર્યા, તમે શું પુણ્ય કર્યા કે તમે આ દેવલોકમાં આવ્યા? એમ પૂછે કે વર્ષ તું કેટલી વાર કરી, કેટલી સારી સારી રેસ્ટોરન્ટમાં જમ્યા, અને કેટલું તમે ભોગવ્યું એટલે તમે અહીં આવ્યા છો? નથી જવાનું. એટલે એને પૂર્વે જે આરાધના કરી હોય એના ફળ રૂપે દેવલોક મળ્યું, અને એ એવો જીવ હતો કે જેને હવે સંસારમાં ડૂબવું નહોતું. એટલે એવા જીવો બીજા દેવતાને કહે કે હું મારું જન્મ થાય એટલે મૃત્યુનો પડદો પડી ગયા પછી ભૂતકાળનો વૈરાગ્ય યાદ રહેતો નથી. તો એને એમ કહે કે મને એવું નિમિત્ત આપજો. દેવતા બીજા મિત્ર દેવને કહે કે જો હું ન ચેતું, જો હું વૈરાગ્ય ન પામું તો મારા ઉપર કષ્ટ આપજો, મને મુશ્કેલીમાં મૂકજો કે જેથી કરીને હું વિચારું, અને એના કારણે પણ દેવતાઓ ઘણીવાર કસોટી કરે, એવા પ્રકારનો રોગ આપે, એવા પ્રકારની મૂંઝવણ આપે કે જેના કારણે એને પાછો ધર્મ તરફ ભાવ જાગે. એટલે નવી રાજસિંહને એ વખતે મનની અંદરમાં વિહવળતા જાગી, એમાંથી ઉહાપોહ થયો, અંદરમાં કશુંક થયું, કશુંક થયું, એકદમ અનુચિંતન થયું, અને જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું. શું થયું? જાતિસ્મરણ જ્ઞાન થતાની સાથે એને પોતાનો ભૂતકાળ દેખાયો કે હું ભૂતકાળમાં મહાશુક્ર નામે દેવલોકમાં દેવ હતો, અને એના પહેલાના ભૂતકાળમાં હું સાંભળ્યો હતો. અત્યારે હું કર્તવ્ય ભૂલી ગયો, આ પાંચ ઇન્દ્રિયના વિષયમાં ડૂબી ગયો, હવે મારે શું કરવું છે? સંયમ લઈને, આ મારો રોગ જો આજે સમી જાય તો હવે મારે શું કરવું છે? સંયમના માર્ગે જવું છે. અને રોગ સમી ગયો એટલે પોતે નિર્ણય કર્યો કે આજે મારે સંયમના માર્ગે સવારે ચાલી નીકળવું છે. હવે જયારે સવારે આ વાત એને ફેમિલીને કુટુંબીજનોને કરી, એ વખતે આખા કુટુંબમાં રાળા રાળ મચી જાય, મચી જાય કે ન મચી જાય, પરિવાર રડે છે, આક્રમ કરે છે. અને પેલી બાજુ એક દેવલોકના સક્રેન્દ્ર દેવ, એ ઇન્દ્રનું આસન ચલિત થયું, અને એ પણ વિચારમાં પડ્યા જો દેવતાઓને પણ કંટાળો આવે છે, સુખની અંદર થાકે છે, ત્યારે એ પૃથ્વી લોક ઉપર આવે છે કોઈ મહાપુરુષના દર્શન માટે, કોઈ તીર્થના દર્શન માટે આવી અને પોતાનો કંટાળો અને પોતાની અકળામણ દૂર કરે છે. આજે એને વિચાર આવ્યો કોઈ નમી રાજસી દીક્ષા લેવા માટે તૈયાર થયા છે, એટલે એના દર્શન હું કરું ને એની કસોટી પણ કરું. આપણે ઘણી વખત જયારે દ્રઢ સંકલ્પ કરીએ, અમુક પ્રકારના નિર્ણય કરીએ, મોટું તપ વગેરે કરીએ, ત્યારે આપણને દેવલોકના દેવો કસોટી કરવા આવે છે. જો વર્તમાન કાળમાં જેમ આપણે અહીંયા ભેગા થઈને બધી વાતો કરીએ ને આખી દુનિયાની, એમ ત્યાં પણ સુધર્મા ધર્મ સભામાં દેવતાઓ પૃથ્વી ઉપર શું ચાલી રહ્યું છે એની વાત કરે છે, અને પછી કહે છે ને કે ધમ્મો મંગલ મુક્તિઠમ અહિંસા સંજમો તવો દેવા વિકમ નમન સંતિ જસ ધમે શયામણો. ધર્મ મંગલ છે, ઉત્કૃષ્ટ છે, શ્રેષ્ઠ છે, અને એવો ધર્મ જેના હૈયામાં છે એવાને કોણ નમે છે? દેવતાઓ પણ નમે છે. તો દેવતાઓ ત્યાં બેઠા બેઠા આવા જીવો ને વંદન કરે ને કોઈ ચીજ ને એવો વિચાર આવે કે આવા ધર્મી તે હોતા હશે, જાઓ લાવો જઈને એની કસોટી કરો, તો આપણા તપ ની પણ કસોટી કરવા આવે એમ નમી રાજર્ષિ ના વૈરાગ્ય ની કસોટી કરવા આવ્યા. અને નમી રાજર્ષિ ને પ્રશ્નો પૂછ્યા, એ આ ઉત્તરાધ્યયનજી આગમ નું નવમું અધ્યયન છે અને એ પ્રશ્નો એ મારા ને તમારા જ પ્રશ્નો છે. આપણે બધા જે પ્રશ્નો વડે આજે ઘેરાઈ ગયા છે એ જ પ્રશ્નો એને પૂછ્યા. એમાં પેલો જ પ્રશ્ન બ્રાહ્મણ રૂપે આવે છે, વૃદ્ધ વિપ્ર બનીને આવે છે અને નમી રાજર્ષિ ને કહે છે કે મહારાજા આ તમે ઘરની બહાર નીકળી ગયા છો, અભિનિષ્ક્રમણ કરવાની તૈયારીમાં છો, એ વખતે આખું નગર રડી ગયું છે, રાણીઓ આક્રંદ કરે છે, કલ્પાંત કરે છે, માતા પિતા રડે છે, પ્રજાજનો રડે છે, તમને એની કરુણા નથી? તમે તો સંયમ ના માર્ગે નીકળ્યા છો, તમે એને પેલા શાંત કરો અને પછી સંયમ ના માર્ગે લો. આપણે પણ કદાચ કહીએ ને કે ભાઈ હમણાં નીકળી જઈએ પણ આખું બધું લઈને બેઠા છીએ, હે જવાબદારી જઈ ભાઈ આ બધાને મારી ને જવાબદારી નહોતી, ધનના ખાલી બધા ને જવાબદારી નહોતી, કોઈને જવાબદારી નહોતી, આપણો મોહ આપણને રોકી ગયો. એટલે કે છે કે આ એક વૃક્ષ હમણાં જ પડી ગયું, ઘટાદાર વૃક્ષ હતું, સેંકડો પંખીઓ એ માળા બાંધ્યા હતા અને અચાનક વંટોળ આવ્યું અને વૃક્ષ પડી ગયું અને બધા પંખીઓ શું કરવા મળ્યા, ચીસાચીસ કરે ને. એટલે પંખીઓ આ વૃક્ષ પડ્યું માટે રડે છે કે આશ્રય ગયો માટે રડે છે? પંખીઓ વૃક્ષ ને નથી રડતા, આશ્રય ને રડે છે. એમ આખું જગત સ્વાર્થ ને રડે છે. આપણી જરૂરિયાત એટલી જ છે કે જેટલા એને કામ આવીએ, બરાબર છે ને? બાળકો નાના હોય અને માતા પિતા નું મરણ થઈ જાય તો એમ કે બહુ ખોટું થયું, બિચારા છોકરા રખાઈ પડ્યા. એટલે મા બાપ ગયા એનો વાંધો નહીં, પણ છોકરા રખાઈ પડ્યા એ વાંધો છે. પછી થોડા મોટા થાય તો કે પાંચ વર્ષ પહેલા હોત તો સારું હોત, અને સાવ મોટા થાય તો કે કઈ વાંધો નહીં, લીલી વાળી મૂકી ગયા. એટલે એની કેટલી જરૂરિયાત એ પ્રમાણે દુનિયા રહી, બરાબર ને? જરૂરિયાત પૂછી પૂરી થાય તો કે હવે ભગવાન એને છોડે તો સારું, પણ એને પૂછ્યું છૂટવું છે કે નહીં? આપણે આ મોહમાં પડ્યા છીએ. નવી રાજર્ષિ આ ઇન્દ્ર ને જવાબ આપે છે કે વૃક્ષ પડ્યું એનું રુદન નથી, પણ જેનો આશ્રય ગયો એનું રુદન છે. એટલે એ ઇન્દ્ર હવે આ સંસારમાં મારે વધુ વખત રોકાવું નથી. એક પછી એક પ્રશ્ન એને પૂછતા જાય છે, બીજા પ્રશ્નમાં પૂછે છે. રાજમહેલમાં આગ લાગી છે, નવી રાજર્ષિ તમારો આખું આખું મિથિલા સળગે છે, તમારાથી જવાબદાર માણસ તરીકે જવાય નહીં. ત્યારે કે છે જે બળે છે એ મારું નથી અને મારું છે એ કદી બળી શકે નહીં. આજે સુનામી આવતું જપાનમાં કોઈ રોકી શકે? એના રાજાને કોઈ કહે, એના પ્રેસિડેન્ટને કોઈ કહે તો હું કરી શું શકું? નમી રાજર્ષિ જાણે છે એનું કર્તૃત્વ નાશ પામ્યું છે, અજ્ઞાન વડે કે આ જગતના પુણ્ય પાપમાં હું કશું એ જવાબદારી પૂર્વક કરી શકું એમ નથી. કોઈને પણ બચાવવા હોય, આ દુનિયામાં આટલી મેડિસિન છે, આટલા ઉપાય છે, છતાં પણ એ જ દર્દોથી જીવો મરે છે કે નથી મરતા? જયારે આયુષ્ય હોય ત્યારે ઉપાય મળે છે, જેનું આયુષ્ય છે એને જ એ લાગુ પડે છે, ને છતાં પણ આપણે એ ભાવમાં રહ્યા છીએ કે હું કરી શકું. નમી રાજર્ષિ એ ઉત્તર આપીને જગતને આપણને બોધ આપવા માંગે છે, નહીં જે બળે છે એ મારું હોય નહીં અને મારું હોય એ કદી બળી શકે નહીં, આત્માને કશું નુકસાન ક્યારેય પણ થતું નથી. પણ આ મોહમાંથી છોડાવ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન એને પૂછે છે કે આ સંસારની અંદરમાં તમે આ નગર વસાવ્યું છે તો તમારી ફરજ આવે છે કે તમારે એની બધી વ્યવસ્થા કરીને જાવી, કિલ્લા બાંધવા, સૈન્ય એકઠું કરવું, તમારા રાજકુમારને કોઈ પાછળથી નુકસાન ન કરે એવી બધી વ્યવસ્થા કરો. ત્યારે નવી રાજર્ષિ કહે છે કે આ કિલ્લાઓ આજે બાંધો ને કાલે તૂટી જશે, કોઈ બળીઓ રાજા આવશે એક બોમ્બ ફૂટશે તો બધું ખતમ થઈ જશે. એટલે આ સંસારની કોઈ વ્યવસ્થામાં હું સંપૂર્ણપણે કઈ કરી શકું એમ નથી, એટલે મેં તો મારા આત્માનું એક નગર વસાવી લીધું છે જેના કોટ કાંગરા કિલ્લા એવા શ્રદ્ધાથી મજબૂત કર્યા છે કે હવે એની અંદરમાં કોઈ મને રોકી શકે એમ નથી. અને ચોથો પ્રશ્ન કે છે કે તમારે આ સંસારમાં બધાને રહેવાનું, ઝૂંપડપટ્ટી વગેરે જે ઘર હોમલેસ માણસો છે એ બધાને તમારે ઘર આપીને પ્રજાનું સુખ કરીને પછી જવું જોઈએ, આ બન્યું છે ક્યારે? આજે મિલિયનના ઘરમાં રહેવા વાળા બેંકરપ્ટ થાય કે ના થાય, તેને રાજા ઘરમાં મૂકી દે એટલે એ ઘરમાં જ રહેશે એની કોઈ ગેરંટી છે? આ બોધ નમીરા જસ્વીના આત્મામાં થઈ ગયો છે અને આવા એને અનેક પ્રશ્નો પૂછ્યા અને દરેકનો જવાબ નમીરા જસ્વી એવો આપ્યો કે જે આપણા આત્મામાં ઉઘાડ કરી દે. પાંચમો પ્રશ્ન પૂછ્યો હતો કે ચોર લૂંટાળા ધાર પાડું આ બધા છે ગામમાં, તમારી ફરજ બને છે કે પેલા બધાને શું ટેરરિઝમ ને ખતમ કરો. શું કે છે? એક ઓસામાને ખતમ કરવાથી ટેરરિઝમ ખતમ થશે. પેલા એવી એક માન્યતા હતી કે રાક્ષસ ને મારો ને એના જેટલા લોહીના ટીપા પડે એમાંથી એક એક રાક્ષસ કાચો પેદા થાય. આ શું બતાવે છે? રાક્ષસી તત્વ જે દુષ્ટતા જે મનનો દુર્ભાવ છે એ એક નાશ પામવા એકનો નાશ કરવા જતા એના ઇઝમમાં એને કે તમે અમને આજે ખુશ છો પણ કાલે અમે શું કરશું? બદલો વાસો. આ આ વસ્તુ કોઈ વ્યક્તિનો નાશ કરવાથી, કોઈને દબાવી દેવાથી, દુષ્ટને દબાવવાથી કે દુષ્ટનો નાશ કરવાથી દુષ્ટતા જગતમાંથી ઓછી થતી નથી. હા, ઓછી થાય તો દુષ્ટને પાપીને પુણ્યશાળી બનાવી. કેવી રીતે થઈ શકે? એ જીવનું પરિવર્તન કરીને, અને એ પરિવર્તનનું કામ માત્ર અને માત્ર ધર્મ કરાવી શકે. કરુણા કોણ જગાવી શકે? ધર્મભાવ જયારે હૃદયમાં પેદા થાય, આત્મભાવ જયારે જાગે અને આત્માની મર્યાદાઓ સમજાય કે હું શું કરી શકું ને શું ન કરી શકું. મેં ને તમે આજ સુધી જીવનમાં જન્મથી આજ સુધી જે બી કર્યું એ માનીને કર્યું છે કે હું કરી શકું, મારા શરીરને હું સાચવી શકું, એક્સરસાઇઝ કરું, રેગ્યુલર ભોજન કરું અને આ પ્રકારે જીવન જીવું એટલે મારા શરીરમાં રોગ નહીં આવે. આ મેથેમેટિક્સ સાચું પડ્યું છે? તો જ્ઞાની કે છે જે આરોગ્ય મળ્યું, જે સાજા નરવા રહ્યા એ પૂર્વે જીવ દયા પાડીને આવ્યા હતા, સાતા વેદનીય બાંધીને આવ્યા હતા. શરીરને સાતા સાનાથી મળ્યું? જે જીવે સાતા વેદનીય કર્મ બાંધ્યું હોય એ સાતા પૂર્વક જીવી શકે. તો આપણે આરોગ્યવાન રહેવું હોય, સાજા નરવા રહેવું હોય તો જીવ દયા પાડવી આપણા જીવનમાં અનિવાર્ય બને. ત્યારે આપણે બીજો ઉપાય લઈએ છીએ કે જે ઉપાય આપણા જીવનનું નિશ્ચિતપણે ગેરંટેડ એક પણ પ્રોમિસ આપી શકતો નથી. એટલે નમીરા જસ્વી કહે છે કે આ સંસારમાં હું કશું કરી શકું એવી મારી ભ્રમણા તૂટી ગઈ છે. આજ હવે હું નિશ્ચિતપણે સમજતો થઈ ગયો છું કે હું કરી શકું તો માત્ર મારા આત્મા માટે કરી શકું. જો આ એસ્કેપ નથી, હો આ જવાબદારીમાંથી છટકવાની વાત નથી, પણ એના આત્માના જે ગુણો છે અને એની જે મર્યાદા છે એની આ વાત છે કે આ સંસારમાં. પછી નમીરા જોશીને કહે છે કે તમે બધાને દાન પુણ્ય કરીને જાઓ, તમારી પાસે ભંડાર છે, ગરીબ લોકોને શું કરો? દાન આપો. હવે નમીરા જોશી કહે છે આજે હું જેને દાન આપીશ એને શું આપીશ? વસ્તુ આપીશ ને. આપણે વધુ વધુ શું આપી શકીએ? અન્ન આપીએ, વસ્ત્ર આપીએ, દવા આપીએ, ખોરાક આપીએ એટલે કે એને રહેવાનું ઘર આપીએ, આ બધું આપ્યું. એ આજે આપ્યું ને કાલે પણ એના નસીબમાં ન હોય તો પૂરું થઈ જાય. પણ હું એને એવું કશું આપવા માંગુ છું કે જે જગતના જીવોને સૌથી વધુ પ્રિય છે. મને ને તમને સૌથી વધુ પ્રિય છો. એક વખત એક રાજાના રાજ્યમાં એક ગુનેગાર, ગુનો નહોતો કર્યો પણ રાજ્યનો કાયદો એવો હતો કે એમાં ફસાઈ ગયો, એટલે નિર્દોષ માણસ પણ કાયદાકીય રીતે ગુનો થઈ ગયો અને એને ફાંસીની સજા થઈ. એ ફાંસી સજા પામેલો જીવ વ્યાકુળ બન્યો, આક્રમ કરે, રુદન કરે. રાજાની રાણીઓ દયાળુ હતી, એને કીધું મહારાજા આ માણસ ફાંસીની સજાને પામ્યો છે, હવે એને થોડી પળને માટે પણ અમે એને કઈ સુખચેન આપી શકીએ તો એની છેલ્લી ઈચ્છા પૂરી કરવાનો અમને એક લાભ આપો. રાજાએ કીધું ભલે. હવે પેલી રાણી એવું માનતી હતી કે દરેક વ્યક્તિને ખાવાની ખૂબ મોટી ઈચ્છા હોય. હવે આ માણસને ફાંસીની સજા થઈ છે, એને દુનિયાભરનું સારામાં સારું ખાવાનું એક દિવસ તો પ્રોવાઈડ કરવું જોઈએ. આપણે માનતા હોય ને કે ભાઈ અમુક વસ્તુ હોય તો બધા સુખી કહેવાય. તેણે રાજને રસોડે એટલા ભોજન બનાવ્યા કે જેની આણે સ્વપ્ને કલ્પના પણ ન કરી હોય, અને એને આમંત્રિત કર્યો અને એને કીધું કે ભાઈ આ રસોડામાં તારી માટે જે બન્યું છે એ અને એ સિવાય તારે જે જોઈએ છે આખો દિવસ તને છૂટ છે, તારે જે ખાવું હોય ખા. અને કેટલું પ્રિય લાગ્યું હશે. બીજે દિવસે બીજી રાણી વસ્ત્ર અલંકારમાં માનવા વાળી હતી કે એને સારામાં સારી વસ્તુ જીવનમાં જે કઈ પહેરવાની ઈચ્છા રહી ગઈ હોય એ વસ્ત્ર અલંકારનો ઢગલો કરી દીધો કે આજે આખો દિવસ તો આનો ભોગવટો કરી શકે છે. ત્રીજે દિવસે ત્રીજી રાણી પાંચે ઇન્દ્રિયોના વિષય એને મનગમતું સાંભળવું, મનગમતું જોવું, મનગમતું ખાવું, એ પાંચ ઇન્દ્રિયોના વિષયનો ત્યાં નર્તકીઓ છે. એને જે દ્રશ્ય જોવા છે બધા છે, હવે એ કેટલું જોશે? અને ચોથે દિવસે ચોથી રાણી જેની પાસે કશું એના ખાવાનું નહીં, પીવાનું નહીં, પાંચ ઇન્દ્રિયોમાંથી એક પણ વિષયનો કોઈ પણ એની પાસે ઢગલો નથી, પોતાના ઘરમાં એને લાવે છે અને અંદર 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 લઈ જાય છે, અને ત્યાં અંદરમાં એક નાનકડી અંધારી રૂમ આવે છે, એમાં એક ટનલ છે. એ રાણી કહે છે કે જો ભાઈ મારા પિતાએ રાણીઓ માટે બધું કરવું પડે, કારણ કે બીજા રાજાઓ હુમલો કરે તો ઘણી વાર અસલામતી થાય, એટલે રાણીઓ ત્યારે એમાંથી ગુપ્ત રીતે રાજા હારે તો નીકળી જતી, તો મારા પિતાએ ગુપ્ત ટનલ કરી છે, આ રાજ્યની હદ બહાર નીકળી જશે એટલે રાજાનો કાયદો તને લાગુ નહીં પડે. બોલ, ભાગવું છે? પેલો પાછું વળીને જોશે? ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું બધું ત્યાં રહ્યું અને પેલો મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો. હવે વિચારો, જીવને સૌથી વધુ પ્રિય શું છે? પોતાનું જીવન, લાઈફ, અને અને મહાવીર જગતના જીવોને અભયદાતા બનવાનું કહે છે. શું કરવાનું કહે છે? અભયદાતા બનવાનું. અને હું જે સાધુપણાના રસ્તે જઈ રહ્યો છું, નમી રાજાસિંહ કહે છે, એ અભયદાનનો રસ્તો છે. શેનો રસ્તો છે? કોઈ જીવને નહીં મારું. વિરાટની વિરાટતા જુઓ, મહાવીરની વત્સલતા જુઓ, પરમાત્માના તત્વનો અર્થ જુઓ. પુણ્ય કરવાથી મોક્ષ ન મળે, પાપ ન કરવાથી મોક્ષ મળે. પુણ્ય કરવાથી મોક્ષ જ જવાતું, સંસારમાં સુખ મળે, સગવડ મળે, પણ પાપ ન કરવાથી મોક્ષ જવાય. અને આપણે બધા આજે પુણ્ય કરવા તરફ ધ્યાન આપશું પણ પાપ ન કરવા તરફ ધ્યાન આપશું. એટલે જેટલા ઇન્દ્રએ નમી રાજસિંહને ઉપાયો બતાવ્યા એ બધા પુણ્ય કરવાના ઉપાય હતા, પણ પાપ ન કરવાનો ઉપાય નહોતો. એટલે નમી રાજસિંહે આ સંસારની અંદર પોતાના સંયમ વડે આપણને એવો બોધ આપ્યો છે કે હવે મનુષ્ય ભાવમાં જો આપણે આત્મદ્રવ્ય સમજ્યા હોય તો આપણે પાપ ન કરવા માટે ખરા અર્થમાં મહાવીર વાણી જીલીને સાચા અર્થમાં શ્રાવક શ્રાવિકા બનવું. આપણે સાધુ તો નથી બનવાના, પણ શું બનવું જોઈએ? અચૂક અચૂક અવશ્ય જો મહાવીર ગમતા હોય તો મહાવીરની આજ્ઞા ગમવી જોઈએ, જો મહાવીરની આજ્ઞા ગમતી હોય તો મહાવીરના વિધાનો ગમવા જોઈએ, વિધિ ગમવી જોઈએ, એના નિયમો ગમવા જોઈએ. જો આપણે એનો આદર નહીં કરીએ, માત્ર મહાવીરને માનનારા બનશું તો મહાવીરને માનવાથી મોક્ષ ન મળે, મહાવીરની આજ્ઞા માનવાથી મોક્ષ મળે. અને નવી રાજર્ષિ એના આવા 10 પ્રશ્ન, જેની અંદરમાં એને દરેક પ્રલોભન આપવામાં આવે છે, કરતા પણ આપણા આત્મામાં પડ્યું છે એનું પોષણ આપવા માટે આજ સુધી આપણે જીવન આપ્યું અને અનંતો ભૂતકાળમાં આપણે વ્યક્તિત કરી નાખ્યો છે. પણ નમી રાજર્ષિ કહે છે કે હવે હું પ્રવજ્યાના માર્ગે જઈ અને મહાવીરની આજ્ઞામાં અર્પણ થાવ છું. અભૂઠિયો મી આરાહણાએ, વીર ઓમી વિરાહણાએ. આજથી હું શેને માટે ઉભો થાવ છું? આરાધના કરવા માટે ઉભો થાવ છું. વીરોમી વિરાહણાએ, અનંત જીવની વિરાધના કરી છે એ વિરાધનામાંથી ઉભો થાવ છું અને હવે હું આરાધના કરું. અસંયમમ પરિયાણામી, સંયમમ વતંપજામી. અસંયમનો આજથી હું ત્યાગ કરીશ અને સંયમમાં આવીશ. મિથ્યાત્વનો ત્યાગ કરીશ અને સમ્યક્ત્વમાં રમીશ. અકલ્પનો ત્યાગ કરીશ અને કલ્પમાં આવીશ. અકર્તવ્યનો ત્યાગ કરીને કર્તવ્યમાં આવું છું. આવું જયારે નમીરા જક્ષીએ કહ્યું ત્યારે એ વખતે શક્રેન્દ્ર મુકટ ઉતારે છે, પોતાના મૂળ રૂપમાં આવે છે અને એ વખતે પોતાનો મુકટ ઉતારીને નવી રાજાના પગમાં પડે છે. નવી રાજા, આપ સત્યના માર્ગે છો, આપ સાચા માર્ગે છો, આપ સીધાવો, આપનું કલ્યાણ અને જગતનું કલ્યાણ કરો. આવી રીતે આપણને એક એક આગમના એક એક અધ્યયનમાંથી એટલો બધો બોધ મળે છે. નવી રાજા છે એટલે આપણે પોતે જ છીએ અને શક્રેન્દ્ર મહારાજાના પ્રશ્નો એ આપણા પ્રલોભન છે, આપણા આપણી વીકનેસ છે, આખે આખા સિમ્બોલ છે, આખા રૂપક છે. જો આપણે એને સમજી શકીએ તો આગમ આપણને અવશ્ય કલ્યાણનું કારણ બને. આ પરમાત્માની વાણી છે. મારી જેવી મંદમતી કે અલ્પ બુદ્ધિ ના સમજાવે ત્યારે કદાચ જ્ઞાનીના જ્ઞાનથી કઈ ઓછું અધિક કે વિપરીત કહેવાય જાય, તે પ્રમાણે કોઈ અભિનય સાધના થઈ હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષી, આપ સૌની સાક્ષી એ દસમી શ્યામી.